તારીખ 19/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 349 અને 350 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 276
સ્વાનુભૂતિ દર્શન 349મો પ્રશ્ન પાનું 195 ત્રીજો છેલ્લો પેરેગ્રાફ પ્રશ્ન એ ચાલ્યો છે કે પરના આધારે પોતે જીવે છે એવો અનુભવ રહ્યા કરે છે, સંયોગની આધાર બુદ્ધિ અનાદિની દ્રઢ થયેલી છે, સ્વભાવ સમજ્યા પછી એમાં ફેર પડે છે અને સ્વભાવનું ભાવભાષણ થાય તો આધાર બુદ્ધિ મટે છે. સ્વભાવને ઓળખીને સ્વભાવની મહિમા આવે તો પરિણામ સ્વભાવ તરફ વળે, એટલો સ્વાધ્યાય આપણે ચાલ્યો છે સંક્ષેપમાં. હવે આગળ એમ કહે છે કે બહારથી અને વિભાવની પરિણતિથી એટલે વિકલ્પની ઘટમાળથી જીવને થાક લાગે તો પોતાના ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરે. જો તે બહારથી થાકતો નથી તો પોતાનો આશ્રય લેવો કઠણ પડે છે. શું કહે છે? વિભાવમાં અથવા વિકલ્પમાં થાક લાગવો જોઈએ. જો થાક લાગે તો ત્યાંથી ખસી અને પોતાના સ્વરૂપમાં વળવા માટેનો પ્રયત્ન કરી શકે, પણ થાક ન લાગે તો એમાં એને રસ અને ઉત્સાહ છે, રુચિ છે રાગની, એમાં ફેર નથી પડ્યો એમ આપોઆપ નક્કી થાય છે. હવે આ જરા વિચિત્ર પરિસ્થિતિ છે. કોઈને બિલકુલ ગમે તેવા પરિણામમાં પણ થાક લાગતો નથી તો કોઈને તીવ્ર વિષય કષાયના પરિણામમાં થાક લાગે છે, તો કોઈને મંદ કષાયના પરિણામમાં પણ થાક લાગે છે. એમ આમાં અનેક પ્રકાર છે. જેને ગમે તેવા તીવ્ર પરિણામમાં પણ થાક ન લાગતો હોય એ જીવ તો વિભાવ પરિણામોથી પાછો વળી શકે એવી કોઈ પરિસ્થિતિમાં છે જ નહીં. હવે બાકીનો જે પ્રકાર છે એમાં બે પ્રકાર છે કે તીવ્ર પરિણામ થાય ત્યારે થાકી જાય, કેમ કે એમાં આકુલતા વધી જાય છે અને મંદ પરિણામમાં થાક ન લાગે. તો મુમુક્ષુને એટલું તો ઓછામાં ઓછું થવું જોઈએ કે જ્યારે જ્યારે પરિણામની ચંચળતા વધી જાય અથવા કસાય રસ વધી જાય ત્યારે અવશ્ય એની આકુલતા માલુમ પડવી જોઈએ અને એથી અટકે, ત્યાંથી આગળ વધતો અટકે. એટલું જ પણ ન થાય તો કોઈ ઉપાય નથી. કોઈ હળુકર્મી જીવ હોય છે એને મંદ કષાયમાં પણ થાક લાગે છે અને જેને મંદ કષાયમાં પણ થાક લાગે છે એટલે વિકલ્પ માત્રમાં થાક લાગે છે એને આત્મશાંતિ જોઈએ છે, એને અશાંતિ પોસાતી નથી, એને શાંતિ જોઈએ છે, એમ બે પ્રકારની યોગ્યતા સમજવા યોગ્ય છે. એટલે એમ કહ્યું કે જો થાક લાગે જ નહીં તો તો આ સ્વરૂપનો આશ્રય લેવો ઘણો કઠણ પડે છે, કેમ કે એ તો ઘણો દૂર છે સ્વરૂપથી, એટલે સ્વરૂપનો આશ્રય લેવાનો કોઈ નજીકમાં અવસર એને નથી. જો પોતાને થાક લાગે કે આ વિભાવ પરિણતિ તો કૃત્રિમ છે, સહજ નથી, તેમજ કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે, તો પોતાના સહજ સ્વભાવનો ગ્રહણ, આશ્રય ગ્રહણ કરવાની અંદરથી જિજ્ઞાસા ભાવના થયા વગર રહેતી નથી. એટલે હદ સુધી પરિસ્થિતિ હોય કે વિભાવ પરિણતિ કૃત્રિમ લાગે, સહજ લાગે, સહજ નથી એમ લાગે, દુઃખરૂપ લાગે, તો તો એ ત્યાંથી ખસવા માટે તૈયાર થઈ ગયો છે. આ પ્રકારની યોગ્યતાની વિશેષતા એ છે કે એ જીવ સ્વભાવની શાંતિ ઈચ્છે છે અંદરથી, પણ એને આત્મસ્વભાવની શાંતિ જોઈએ છે, એ વાત આની અંદર સ્પષ્ટપણે રહેલી છે. ક્રમથી પ્રવેશ કરેલો જીવ અવલોકનમાં આવે ત્યારે એને આ વિશેષપણે પોતાના દુઃખનું અવલોકન થાય છે, બાહ્ય પરિણામોનું અવલોકન થાય છે. અવલોકનની પ્રેક્ટિસ વધે ત્યારે હવે આગળ વધેલા ભૂમિકામાં આગળ વધેલા જીવનો વિષય છે કે અવલોકનમાં આવેલા જીવની અવલોકનની પ્રેક્ટિસ વધે ત્યારે એ વિભાવને પોતાના જ્ઞાન સાથે મીંડવે છે. જે જ્ઞાન માત્ર જ્ઞાન છે, એકલું જ્ઞાન છે, એ આકુળતા રહી છે, અને તમામ પ્રકારના વિભાવો, અનેક પ્રકારના વિભાવો આકુળતા સહિત છે. આ બેની મીંઢવણી ચાલે છે, એમાંથી ભેદજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આકુળતા જોઈતી નથી, નિરાકુળતા જોઈએ છે. એ જીવ વિભાવને ઈચ્છતો નથી, ચાહતો નથી, અને જ્ઞાનને અથવા આત્મશાંતિને ચાહે છે. એમાંથી વિધિ નિષેધાત્મક જે ભેદ જ્ઞાન છે એની ઉત્પત્તિ થાય છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી, સ્વરૂપની ઓળખાણ થયા પછી, આ પડખું જે વિકલ્પમાં દુઃખનું પડખું છે એ એટલી સૂક્ષ્મતાની હદ સુધી પહોંચે છે કે સ્વરૂપ અનુસંધાન થયા પહેલા સ્વરૂપમાં એકતા, એકાગ્રતા થયા પહેલા જે આત્મ સ્વરૂપના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પો છે કે હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણ છું, હું ધ્રુવ છું, એવા સૂક્ષ્મ વિકલ્પ પણ આકુળતા વાળા લાગે, અને એ આકુળતા અનુભવાય તો જ ત્યાંથી ખસીને નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિર થવાય. ઓળખાણ થઈ છે એટલે સ્વરૂપ તો લક્ષમાં છે, પણ વિકલ્પની સાથે એકત્વ મટ્યું નથી. હજી પાતળું પણ વિકલ્પની સાથે એકત્વ ચાલુ છે, એ તૂટે ક્યારે કે એમાં આકુળતા અનુભવાય ત્યારે. એ વિષય અમૃતચંદ્ર આચાર્ય 144 ગાથાની ટીકામાં નિર્વિકલ્પ થયા પહેલા એ વિષયની ચર્ચા કરી છે. શ્રુતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ એમાં આકુલતાની ઉત્પત્તિ થાય છે, કેમ કે એમાં જ્ઞાનમાં ભેદ પડે છે, ગુણ ભેદ, સ્વભાવ ભેદ, ભેદનો ભેદ, અભેદનો ભેદ, એવો કાંઈ ને કાંઈ ભેદ પડે છે, એથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે, એ આકુલતાવાળી છે. અને જે જીવની એ આકુલતાથી છૂટવાની તૈયારી થાય છે એ છૂટી શકે છે. જ્યાં સુધી આકુલતા ન લાગે ત્યાં સુધી ત્યાંથી પાછો ન વળે. એટલે તમામ પ્રકારના સ્તરથી એનો કોમન ફેક્ટર વિચારવામાં આવે તો આકુલતા જ્યાં સુધી જે તે વિભાવ પરિણામમાં, બાહ્ય પરિણામમાં આકુલતા ન લાગે ત્યાં સુધી જીવ ત્યાંથી પાછો વળે નહીં. એટલે એવું લાગવું જોઈએ, અને લાગે છે કે નથી લાગતું એવી પોતાની તપાસણી પણ થવી જોઈએ. કૃત્રિમતાથી લગાડી શકાતું નથી, અને ન લાગતું હોય તો શું કરવું એ એક સમસ્યા જરૂર અહીંયા ઊભી થાય છે. અને એ સમસ્યાનો સમાધાન એ છે કે અરે, હજી મારા જીવને કોઈ પણ પ્રકારના વિકલ્પમાં, તીવ્ર કસાયમાં પણ જો આકુલતાનો અનુભવ થઈને પાછા વળવાનું ન બનતું હોય તો હું ઘણો બધો દૂર છું, આત્માને શાંતિ પ્રાપ્ત કરવા માટે હું ઘણો દૂર છું, એવી મારી અયોગ્યતા છે, એનો પોતાને ખેદ થવો જોઈએ. અને એ ખેદ અત્યંત ખેદ થાય તો પછી લાઈન શરૂ થાય છે. કોન્શિયસ બાઇટ થતો હોય એમાં એક બીજું પડખું છે કે મને આ થાય છે, સારું નથી, અંદરથી કુદરતી રીતે કોન્શિયસ એટલે આત્મા એનો નિષેધ કરે છે. આકુળતા છે એ ફિલિંગની સમજણ છે. આકુળતા છે એ ફીલ થાય છે, અને એ ફિલિંગની સમજણ છે. આકુળતા રૂપી જે ફિલિંગ છે એ સમજાય, અનુભવાય, અનુભવથી સમજાય, ત્યારે જીવનો એવો સહજ સ્વભાવ છે કે એ આકુળતા ચાહતો નથી, ઈચ્છતો નથી, દુઃખથી દૂર જવા માગે છે, ખસવા માગે છે, એ સહજ સ્વભાવ છે. પણ લાગે તો, ન જ લાગે તો એ વાત જરા કઠણ થઈ જાય છે, એ સમસ્યા અઘરી થઈ જાય છે. એટલે તીવ્રમાં લાગે, આકુળતા લાગે એક જુદી વાત છે, કોન્શિયસ બાઇટ કરે એ જુદી વાત છે. કોન્શિયસ બાઇટ તો કોઈને બી કરે છે, કેમ કે તો સ્વભાવ જ એવો છે, નિર્દોષ, એટલે કોન્શિયસ બાઇટ તો કરવાનો જ. એ તો ગમે તેવા માણસને, ગમે તેવા નીચલા સ્તરના માણસને, ને માનો કે ચોર છે, કાંઈ બારે માસ પેટ ભરવા માટે ચોરી જ કરે છે, અથવા લ્યો ને આ સોની લોકો છે, એ કાંઈ એને ચોરવાનો ધંધો જ હોય છે કે કોઈનો પણ કામ આવ્યું એટલે થોડું ઘણું તો ચોરી જ લે, અથવા દાગીનો બનાવે ત્યારે થોડું ઘણું તો મિલાવટ લોક પ્રવૃત્તિ પડી છે, એટલે મેલબન કે એડલ્ટ્રેશન ભેળસેળ કર્યા વગર રહી શકે ને, થોડું ઘણું તો ભેળસેળ કરે, એનો કોન્શિયસ તો બાઇટ કરતો જ હોય કે આપણા કરીએ છીએ એ સારું તો નથી જ, પણ ગૌણ થઈ જાય, કેમ કે એ વૃત્તિ તીવ્ર હોય, લોભ વૃત્તિ તીવ્ર હોય, એટલે કોન્શિયસ બાઇટ કરતો હોય, ગૌણ થઈ જાય, એટલે પોતાના કોન્શિયસને ઓવરટેક કરીને પણ એ પરિણામ ચાલે, અને જિંદગીભર પણ ચાલે. એવું નથી કે કોન્શિયસ બાઇટ કરે એટલે ફસવી જ જાય, એવું કાંઈ નથી, એ તો જિંદગીભર એમને એમ જિંદગી કાઢી નાખે એવા ને એવા ધંધામાં, એવા ને એવા પરિણામમાં. પણ આકુલતા ફીલ થાય એ બીજી વાત છે, અને આકુલતા જો લાગે તો જીવ ખૈસા વગર રહ્યો નહીં. હે, સહેજે ખસે, આકુલતા ચીજ એવી છે કે જીવને ગમતી નથી, એ ખસે ને ખસે. એટલે આ એક મહત્વપૂર્ણ વિષય વિચારવા જેવો છે. તમે બેનશ્રીના વચનામૃતમાં છો કે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં છો, તો એમાં એ વાત વારંવાર આવે છે કે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. અને ત્યાં તો એમ આવે છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. એટલે શું કે પહેલાં તો એ તપાસ કે તને વિકલ્પોમાં દુઃખ લાગે છે, પછી ક્યાં લાગે છે, કેવા તીવ્રમાં લાગે છે, મનમાં લાગે છે, પછીની વાત. પણ તને દુઃખ લાગે છે કે નહીં, આ એક મહત્વનો પાસું છે કે તને દુઃખ લાગે છે કે નહીં. જો દુઃખ લાગે છે તો તું ખસીશ, દુઃખ નહીં લાગે તો તને સુખ લાગે છે એ સાબિત કરવાની જરૂર નથી, અને તો ત્યાંથી ખસવાનો પણ નથી. એટલે બીજી ભાષામાં કહીએ તો આ એક રુચિનું ઇન્ડિકેટર છે. વિભાવમાં દુઃખ લાગે છે એ વિભાવની અરુચિને ઇન્ડિકેટ કરે છે, સૂચવે છે. વિભાવમાં દુઃખ નથી લાગતું બાહ્ય પરિણામોમાં એ વિભાવની રુચિને ઇન્ડિકેટ કરે છે. એમ એટલે જી વિકલ્પ મેં બઢતા હૈ તો ઇસકા મતલબ કે દુઃખ નહીં લગતા હૈ. વિભાવ મેં જો આગે બઢતા હૈ ઇસકા મતલબ વો હૈ કે ઉસકો દુઃખ નહીં લગતા હૈ. જિસકો દુઃખ લગે વો તો દુઃખ સે હટેગા હી હટેગા, સહેજ રૂપ સે હટને કા પ્રયાસ ઉસકો હોગા હી. અબ અપને કો દેખના હૈ કે હમકો દુઃખ લગતા હૈ કે નહીં લગતા, ઓર લગતા હૈ તો કહાં લગતા હૈ, કૈસે કૈસે પરિણામ મેં લગતા હૈ, વો પરિણામ તીવ્ર હૈ યા મંદ હૈ, તીવ્ર પરિણામ મેં લગતા હૈ યા મંદ પરિણામ મેં લગતા હૈ. ક્યોં કે ઇસકી ચરમ સીમા આખરી હદ હૈ કે સ્વાનુભવ કરને વાલે તો આત્મ સ્વરૂપ કે સૂક્ષ્મ વિકલ્પ મેં ભી દુઃખ લગતા હૈ, તો વો વિકલ્પ મિટતા હૈ ઓર નિર્વિકલ્પ સ્વાનુભવ હોતા હૈ. ઇસી મુદ્દે પર આખરી હદ વો હૈ, તો ઉસકી શરૂઆત કહીં સે ભી હોની ચાહીએ, કમ સે કમ તીવ્ર કસાઈ સે તો હોની હી ચાહીએ. અગર તીવ્ર કસાઈ મેં નહીં હોતા હૈ તો ઉસકો બહોત રુચિ હૈ વિભાવ કી, પર ઓછી સ્વભાવ કી શાંતિ કે રાસ્તે મેં આને મેં બહોત ઉસકો કઠિનાઈ હોગી, વો બહોત દૂર હૈ ઓર ઉસકો સ્વભાવ કી શાંતિ પ્રાપ્ત હોવે એસી કોઈ પરિસ્થિતિ ઇસકી યોગ્યતા કી દિખતી નહીં હૈ, એસી બાત હૈ જી. તીવ્ર કસાઈ મેં કોઈ ભી તીવ્ર કસાઈ હો, કૈસા ભી, જિસકો જૈસી પ્રકૃતિ હો, જિસકો જૈસા ઉદય હો, કોઈ ભી પ્રકાર કા હો. વો મંદ કસાઈ હૈ. દેવશાસ્ત્ર ગુરુ પ્રતિ કા જો સુભાયતન હૈ ઉનકે પ્રતિ કે પરિણામ વો તીવ્ર કસાઈ નહીં હૈ. તીવ્ર રસ વાલે હો સકતે હૈ, શુભ કા તીવ્ર રસ હો સકતા હૈ, લેકિન કસાઈ મંદ હૈ ઉસમેં. તો જિસકો રસ ફેક્ટર ગ્રહણ હોતા હૈ ઉસકો માલૂમ પડ જાતા હૈ કે ઇસમેં મેરા રસ તીવ્ર હૈ, તો ઉસમેં આકુલતા ભી તીવ્ર હૈ, ઉસમેં ભી આકુલતા તીવ્ર હૈ. તો રસ કો ગ્રહણ સમજના વો તો અવલોકન કા વિષય હૈ. જો અવલોકન મેં આયા હૈ વહી રસ કો પકડેગા, ઉસકો રસ પકડને મેં નહીં, દૂસરે કો રસ પકડને મેં નહીં આતા. લેકિન કષાય કી તીવ્રતા તો એસી હૈ અશુભ ભાવો મેં, તો વો તો સબકો સમજ મેં આતી હૈ. ઉસમેં અગર દુઃખ નહીં લગતા હૈ તો વો જીવ આત્મ શાંતિ સે બહોત દૂર હૈ. और उसको स्वभाव शांति में आना बहुत कठिन है, ये योग्यता का नाप है। क्या है ये? योग्यता का नाप है। ऐसे नाप लेना अपने आप को, वो बात है। तीव्र भय तीव्र कषाय में जाता है। तो जिसकी भय प्रकृति तीव्र है उसको दुख भी ज्यादा ही है। भय में तो दुखद नो फैक्टर मुख्य है। भय शुं थाय छे के बीजा कषाय में तो सुख की कल्पना पण होय, पंचेन्द्रिय विषय में तो जीवने सुख की कल्पना पण होय, तो त्यां कषाय तीव्र थाय तो न खबर पड़े कि ना ना मने तो अहीं मजा छे, शुं मने तो मीठाई भावे छे, हूँ तो बे चार बटका वधारे खाई जाऊं। हमारे नहीं होता केरी नो रस बहु भावे, रस पूरी नो जमण वारो होय तो के आपणे पूरी बुरी कई खाईए नहीं, केरी नो वाटको पी जवानो पछी बीजो भरी दे एटले बीजो पर नहीं, एकाद डझन डझन वाटको वाटका केरी ना रस ना पी गया पछी एम थाय के एकाद बे पूरी खावी होय तो खाईए नहीं तो कई नहीं, हाथ धोई नाखवाना पछी बात बाते हूँ करवा खावा। વચમાં કોઈ એમ પૂછશે મને કે પૂછે એમ કે પાણી પાણી આપું તો કે પાણીની જગ્યા હોય તો રસ ન પીએ કે, એમ જ કહી દઉં કે એટલો રસ પીવાનો રસ, તો એમાં એને કંઈ ખબર ન પડે કે મારો કસાય તીવ્ર થાય છે, શું એમાં ખબર ન પડે કે મારો કસાય તીવ્ર થાય છે, પણ ભયમાં તો ખબર પડી જ જાય, કેમ કે ભય પોતે જ દુઃખદાયક છે, અને ભય કોઈને જોતો જ નથી, ભય કોને જોઈએ છે, એ તો સહેજ વાત છે કે ભયમાં તો બધાને દુઃખ લાગે છે, એટલે એ તો સર્વ સામાન્ય છે, એટલે ભયથી ખસવા માટે નિર્ભય થવાનો પ્રયત્ન કરે, તો નિર્ભય થવાના પ્રસંગ સંયોગનો ભય છે તો એવા સંયોગમાં જવાનો પ્રયત્ન કરે કે જેથી ભય ન લાગે, એમાં કોઈ પારમાર્થિક લાઈન તો આવવાની નથી, જેમ કે તમને એકલા એકલા રહેવું ભય લાગે છે તો તમે તમારા કુટુંબ વચ્ચે કે બીજા બાળસોની વચ્ચે રહેવાનું પસંદ કરશો, તમને રાત્રે ભય લાગે છે તો રાત્રે બહાર નહીં નીકળો, અથવા જ્યાં તમને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભય સ્થાન લાગે છે ત્યાંથી તમે દૂર રહેશો, એવી વ્યવસ્થા વિચારશો, તો એમાં તો કોઈ પારમાર્થિક વિચારણા કે પારમાર્થિક કારણ નથી કે ત્યાં ભય લાગે છે માટે કોઈ આપણે આત્મશાંતિનો રસ્તો ગૂંથી, એવું કાંઈ નથી, જગતના જીવો બધા ભયથી ગ્રસિત છે, જેને જેને જેવા જેવો ભય ઉપસ્થિત થવાનો ખ્યાલ આવી જાય છે એ ભયથી દૂર થવા માટેનો બાહ્ય પ્રયત્ન કરે છે, બાહ્ય વ્યવસ્થાનો વિચાર કરે છે, એમાં કોઈ પારમાર્થિક વ્યવસ્થાની વાત નથી રહેતી। દુઃખ લાગે તો તીવ્ર ગુસ્સો થાય કે કોઈ પણ પ્રકારની તીવ્ર પરિણામ થાય અને એમાં દુઃખ લાગે તો જુદી વાત છે, દુઃખ લાગવું જોઈએ, દુઃખ લાગે છે કે નહીં એ તપાસવાનું આ બધું। કસાય મંદ રહેતા હોય, કસાય રસ મંદ પણ રહીએ ને તીવ્ર પણ રહીએ, તો જેવી જેની યોગ્યતા, રસ ઓછો થાય છે, એટલે અજ્ઞાનપણે જે તીવ્ર શુભના પરિણામ થાય, વિશેષ શુભના પરિણામ થાય, એમાં કસાય રસ તીવ્ર થાય છે, અને એ કસાય રસ પણ જીવને અકસાય સ્વભાવ પ્રત્યે જવામાં બાધક છે, એમ છે। એટલે જે જ્ઞાનીના માર્ગની યોજના છે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા પર્યંતની, મુમુક્ષુની ભૂમિકાની જે યોજના છે, એ યોજનામાં પહેલેથી કસાય રસને તોડવાની જ યોજના અને પ્રયોગો છે, એ યોજનામાં જે પ્રયોગો છે વેદના ચિંતનાથી માંડીને એ બધા કસાય રસને તોડવાના જ પ્રયોગો છે. કસાય રસ એમાં તૂટે છે, કસાય રસ તૂટે છે તો દર્શનમાં પણ મંદ થાય છે, જ્ઞાનમાં પણ નિર્મળતા આવે છે, પાત્રતા વર્ધમાન થાય છે અને જીવ મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધતો જાય છે. માનો કે કોઈ ભક્તિ કરે છે, દાખલો લઈએ, અને ભક્તિમાં એનો રાગ સારો હોય, વાજિંત્રો અને બીજા સાધનો પણ એને ઉપલબ્ધ હોય, અને બહુ રસમાં ભક્તિ ચડી જાય, ભક્તિના રસમાં ચડી જાય, એમ ન બને? હે, ભક્તિનો ભાવ ન હોય પણ રાગનો રસ વધારે હોય. ભક્તિભાવ ન હોય પણ એને રાગ રસ વધારે હોય. ભક્તિ કરવાનો રાગ, ગાવાનો રાગ, વગાડવાનો રાગ, શબ્દોનો રાગ, પછી જે ઢાળમાં ભક્તિ હોય એનો રાગ, કંઈક પ્રકાર છે એમાં. રાગના તો અનેક પ્રકાર છે, એ બધા રાગમાં ચડી જાય, રાગના રસમાં ચડી જાય. લોકોને એમ થાય બહુ સારી ભક્તિ કરે છે પણ એ રાગરસમાં ચડેલો જીવ હોય છે, ખબર ન પડે, એમાં દુઃખ લાગે તો પાછો મળે. અહીંયા દુઃખ છે એની ખાતરી શું? તો કે થાકી જશે, જોજો. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે ગમે તેવા તીવ્ર રસવાળા પરિણામમાંથી પણ જીવ થાકે છે એ એમ બતાવે છે કે ત્યાં દુઃખ હતું પણ એને સુખની કલ્પના હતી એટલે એને દુઃખ માલુમ ન પડ્યું, એટલી વાત છે. પણ દુઃખ તો હતું એ આપોઆપ સાબિત થાય છે. બીજું શું છે કે વિભાવ પરિણતિ બધી કૃત્રિમ જ છે. એ અહીંયા જે વાત લીધી છે બેનશ્રી ચર્ચામાં એ એમ બતાવે છે કે સહજતામાં થાક ન લાગે, કૃત્રિમતામાં થાક લાગે, લાગે ને લાગે જ. છતાં જીવ સમજતો નથી કે આ દુઃખ ભાવ હતા, એ ટ્રેજેડી છે, કરુણતા છે. બાકી થાક લાગે જ, તમને ગમે તેવી ચીજ ભાવતી હોય ખાતા ખાતા થાકી જાઓ, ગમે તેવું સંગીત પ્રિય હોય તમને સાંભળતા સાંભળતા થાકી જાઓ, ભક્તિ કરતાં કરતાં પણ થાકી જાઓ, શાસ્ત્ર વાંચતા વાંચતા પણ થાકી જાઓ, ચિંતન કરતાં કરતાં પણ થાકી જાઓ, ભલે બધા મંદ કસાયના પરિણામ છે તો પણ તમે થાકી જાઓ છો, કેમ કે તે કૃત્રિમ છે અને સહજ નથી, એમ છે. સહજ નથી તેમજ કષ્ટરૂપ છે એટલે થાક લાગે છે. અને એનો દાખલો આ છે કે શરીરમાં શ્વાસોશ્વાસ છે એ સહજ છે, કેમ કે એને પ્રાણ કીધા છે, શરીરના પ્રાણ 10 પ્રાણમાં શ્વાસોશ્વાસનો પ્રાણ. તો શ્વાસોશ્વાસ 24 કલાક ચાલે તો પણ કોઈને થાક નથી લાગતો, બંધ થાય તો મૂંઝાઈ જાય, ચાલે એમાં થાક ન લાગે, અવિરત ચાલે છે. બાકી તમે શરીરની કોઈ પ્રક્રિયામાં સ્થાયી નથી રહી શકતા. સુવામાં લોકો આરામ માને છે, કોન્સેપ્ટ છે, થાકી જાય, સૂતા સૂતા થાકી જાય. અને માંડા માણસને બહુ સુવડાવી રાખે કમ્પલસરી તો ભાઠા પડી જાય છે, ત્યારે પડખું ફરવાનું જ નહીં તો ભાઠા પડી જાય, કેમ કે એ સહજ નથી, કૃત્રિમ છે. બેઠા બેઠા પણ તમે થાકી જાઓ, ચાલતા ચાલતા પણ થાકી જાઓ. હવે કઈ અવસ્થા તમે સહજ લો એને, કાં ચાલો ઊભા રહ્યો, કાં બેસો, કાં સુવો, પણ ત્રણેય કૃત્રિમ છે. તમારે અવસ્થા બદલવી જ પડે, બીજો રસ્તો નહીં, કેમ કે એકેય સહજ અવસ્થા નથી, એ એનું દૃષ્ટાંત છે. નહીં, એ તો એક દ્રષ્ટાંત, લૌકિક દ્રષ્ટાંત છે, સંસારીઓનો દ્રષ્ટાંત છે. ભગવાન જે શુદ્ધ થઈ ગયા એનું તો બધું ફરી ગયું છે, એનું તો પરમ ઔદારિક શરીર થઈ ગયું છે, એને ઓલા 10 પ્રાણની સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં બધે ફેર પડી જાય ને, માનો કે મુનિરાજની અવસ્થામાં અરિયન દશા એવા પહેલાં કોઈને તીવ્ર રોગ હોય, તીવ્ર ઉપસર્ગ હોય, કોઈને તીવ્ર પરેશાન હોય, કેવળ જ્ઞાન થયા પછી કાંઈ ન હોય, કેવળ જ્ઞાન થયા એ સેકન્ડથી, એ પહેલા સમયથી પરમ ઉદારિક શરીર થઈ જાય ને કોઈ ઉપસર્ગ પરિસરીએ નહીં, કોઈ ન રહ્યો. એટલે એમને તો આખી પર એક યોગ, પુણ્ય યોગ પણ બદલાઈ જાય છે. એમને તો પુણ્ય યોગ પણ રહેતો નથી. જોકે અર્યંત અવસ્થામાં વ્યવહારિક 10 પ્રાણોમાંથી કેટલા પ્રાણો સાથે સંબંધ રહે છે એને નથી રહેતો, એનો કર્ણાનુયોગનું જ્ઞાન મને નથી. જેમ કે આયુષ પ્રાણ છે તો આયુષ ચાલુ રહે છે, અને આયુષ છે ત્યાંથી છે ત્યાં સુધી સિદ્ધાલયમાં નહીં જઈ શકે. અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ પ્રગટ થઈ ગયો છે, પણ અગાતીમાં એ પુરુષાર્થ કામ કરતો નથી. એટલે આયુષ નામ વેદની અને ગોત્ર ચારમાં કાંઈ ફેરફાર થાય નહીં. આયુષ છે એ 10 પ્રાણમાંનો એક પ્રાણ છે. ઇન્દ્રિયો પ્રાણ સાથેનો સંબંધ છૂટી જાય છે, 5 ઇન્દ્રિય 6 મન સાથેનો, તો 10માંથી 6 સંબંધ તોડ્યા. 10 પ્રાણમાં એ 6 પ્રાણનો સંબંધ છૂટી જાય છે, ખોખા રહી જાય છે. ઇન્દ્રિયોના ખોખા રહી જાય, શરીરના અવયવો રહી જાય છે, પણ ઉપયોગ નથી. 6-6માં ઉપયોગ નથી. ઉપયોગ તો નિરવશેષ અંતર્મુખ છે, પૂરેપૂરો અંતર્મુખ છે. પછી જે રહ્યા 4, એમાં આયુષ, શ્વાસોશ્વાસ, પછી શરીરનો યોગ અને મનનો યોગ, વચન યોગ. એમાં કોઈને વચન યોગ રહે છે, કોઈને વચન યોગ નથી હોતો. શરીર યોગ તો આયુ સુધી છે, શ્વાસોશ્વાસનો તો મને બહુ ખબર નથી કે છે કે નથી રહેતા, એટલે ડેફિનેટ નથી કે શ્વાસોશ્વાસ ચાલતા હોય કે ન, પણ આયુષ્ય પ્રાણ રહે છે. એ કર્ણાનું યુગમાં જાય છે. 349 થયો. 350મો પ્રશ્ન. પૂજ્ય ગુરુદેવે એવું વસ્તુનું સ્વરૂપ કહ્યું છે કે વિભાવમાં ઊભા રહેવાનું મન ન થાય, અને આ બાજુ ભગવાન આત્મા બિરાજે છે તેનું આકર્ષણને ખેંચાણ રહ્યા જ કરે, એમાં આપને શું કહેવું છે? એવો પ્રશ્ન કરે છે. પ્રશ્નકારે પોતાના પરિણામની વાત કરી હોય એવું લાગે છે કે ગુરુદેવે એવો આત્મા બતાવ્યો છે કે વિભાવમાં તો ઊભા રહેવાનું મન ન થાય, અને ભગવાન આત્માનો એટલો મહિમા કર્યો છે કે એ બાજુનું ખેંચાણ ઊભું થાય, ખેંચાણ રહ્યા કરે. એ વિષયમાં આપ સ્પષ્ટીકરણ આપો એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન. આલોચનાના પાઠમાં આવે છે કે મારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, 3 લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી. તેમ આપણા ગુરુદેવે ઉપદેશની એવી જમાવટ કરી છે કે બીજે ક્યાંય રુચિ લાગે નહીં. ગુરુબેન છે તો પોતાનાથી પણ વાત લઈ શકે છે. એ વાત કોઈ તમને એવું થતું હોય તો સંભવિત છે, અમને તો થયું જ છે, એમણે તો એમ લઈ લીધું. સામાન્ય રીતે ચર્ચાની અંદર ઉત્તર આપવાની જે પદ્ધતિ છે એ સ્વાનુભવ પ્રધાન હોય છે. તર્ક પ્રધાન, ન્યાય પ્રધાન, અનુમાન પ્રધાન, શાસ્ત્ર પ્રધાન નથી હોતી. એ બધો વિષય ગૌણ છે. એ વિષય આવે ખરો, શાસ્ત્રનો આધાર આપે, અનુમાનથી કોઈ વાત કરે, પણ એ બધું ગૌણ છે. मुख्य उत्तर अनुभव प्रधान आवे छे। नानीओ तो अनुभव प्रधान ज वात करे छे, मुमुक्षुए पण चर्चा में जवू होय तो अनुभवनी प्रधानता राखवी जोईए, तो वधारे समझाशे अने आगळ वधाशे। न्याय, युक्ति, आगम अने अनुमान ए बधा जे विषय छे ए गौण राखवा। तो अहीं पण आलोचनाना पाठने शास्त्रने ना दृष्टांते पोते पोताना अनुभवनी वात करी छे कि आलोचनाना पाठमां एवी वात आवे छे कि मारा गुरुए मारा हृदयमां उपदेशनी एवी जमावट करी छे, एटले एमां पण आलोचना पाठ जेने लिखो छे एवा जे ज्ञानी के मुनि के आचार्य होय એણે પોતાના અનુભવની જ વાત કરી છે। એમાં ગુરુ પ્રત્યેનો ઉપકાર અને બહુમાન અને ભક્તિ પ્રદર્શિત થાય છે। અહીંયા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો જે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે એને ગૌણ કરાવે છે। કાલે તમે પ્રશ્ન એક કર્યો હતો સાંજના સ્વાધ્યાયમાં કે આમાં આ સિદ્ધાંત ગૌણ થઈ જાય છે, શું પ્રશ્ન કર્યો હતો? હા પત્ર નિષ્ફળ હા સકામતા બે સામે સામે આવી સુભાગભાઈની ઈચ્છા તો થાય છે હા, પણ તમારી ભક્તિ નિષ્ફળ છે તો બે સામે સામે થયા ને, એવી ઘણી વાતો સામે સામે છે। તીર્થંકર દેવને છદ્મસ્થ અવસ્થામાં એવી ભાવના થાય છે કે જે ભાવનાના કારણથી તીર્થંકર નામ કર્મ અને ગોત્ર કર્મ બંધાય, તીર્થંકર પ્રકૃતિનો અનુબંધ થાય કે આખા જગતના જીવો આ માર્ગને પામો, કોઈને પણ બાદ રાખ્યા વિના। મિત્રવેરીનો તો સવાલ નથી, પણ ભવ્ય અભવ્યનો સવાલ નથી। આ તીર્થંકર પ્રકૃતિનું જોરથી પરિણામ આવે, હવે એ તો પોતાને તો જ્ઞાન છે, કેમકે જ્ઞાન દશામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, મિથ્યાત્વ દશામાં કોઈને તીર્થંકર પ્રકૃતિ ન બંધાય। તો જ્ઞાન તો છે કે ક્યારેય જગતના બધા જીવો પામવાના નથી, અનંતકાળ સુધી અનંતા જીવો જગતમાં સંસારમાં પરિભ્રમણ કરતા રહેવાના છે, એ કંઈ જ્ઞાન નથી, સિદ્ધાંત નથી તૂટતો, સામે સામે છે પરિણામો, જ્ઞાનના પરિણામ અને ભાવનાના પરિણામ સામે સામે થયા કે નહીં થાય, હોઈ શકે, છતાં એમાં દોષ નથી। એવી જ રીતે નિષ્કામ ભક્તિ અને ઈચ્છા સામે સામે છે, દોષ નથી। એ ભક્તિ પરમેશ્વરની ભક્તિ કરે, ભગવાનની ભક્તિ કરે ત્યારે દ્રવ્યાનુયોગ ન લગાડે કે આપ મને કાંઈ કરી શકતા નથી, આપનાથી કાંઈ થાય નહીં, હું મારા સ્વતંત્ર પુરુષાર્થથી જ આગળ વધી શકું, આપ મારા તારણહાર છો, હું તો અંધ હતો આપે મને દેખતો કર્યો, હું તો આંધળો હતો, હું તો મૂંઢ હતો આપે મને વિચારતો કર્યો, બધું આપનો હતો, ડૂબી જાત આપે મને તાર્યો, આપે જ મને તાર્યો છે, આપે મને આત્મા આપ્યો તે તો પ્રભુએ આપ્યો, આત્મા તો પોતાનો આત્મા કોઈ થોડો આપ્યો છે એ તો શાશ્વત છે। એમ ભક્તિ તો ભક્તિની રીતે થાય, દ્રવ્યાનુયોગની સિદ્ધાંતની રીતે ભક્તિ કોઈ દિવસ ન થાય, છતાં વિરોધ પણ એ છે કે દ્રવ્યાનુયોગમાં પણ અધ્યાત્મ છે અને ભક્તિમાં પણ અધ્યાત્મ છે, આનું નામ છે આદવાદ છે, સામાન્ય બુદ્ધિથી ન સમજાય એવો કેટલોક વિષય હોય છે કે જે બુદ્ધિમાં બુદ્ધિવાળાને પણ કોન્ટ્રાસ્ટ ઊભો થાય, સામે સામે વિરુદ્ધતા ઊભી થાય, ન સમજાય એમ, એટલું ગણિતથી આમાં વિચારે તો ગણિત કામ આવે એવું નથી। સુભાગભાઈ ને સ્વાનુભવ થયો, બેનશ્રીને પણ એવું થયું કે કેવળ જ્ઞાન લઈ લો, હમણાં કેવળ જ્ઞાન લઈ લો. લંબાલાલભાઈને કે તું વચમાં બોલ બોલ નહીં કર, કેવળ જ્ઞાન થશે એટલે હું તને બધું સમજાવી દઈશ. ખબર જ નથી કે કેવું જ્ઞાન થયા પછી વાતચીતનો પ્રસંગ જ રહેતો નથી. અને આ કાળે આ ક્ષેત્રે જન્મેલા અને કેવળ જ્ઞાન અહીંથી થાય નહીં. જોર આવી ગયું સ્વભાવનો, એમાં સિદ્ધાંત તૂટીને ગ્રહિત મિથ્યાત્વ ન થયો, નહીતર ગ્રહિત મિથ્યાત થાય. સિદ્ધાંત તૂટે, જ્યાં જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં ગ્રહિત મિથ્યાત થાય. તો કે સિદ્ધાંત તૂટે તો ગ્રહિત મિથ્યાત ન થાય પણ બને, બોલો. તીર્થંકર ભગવાનને નથી થતું, જ્ઞાન દશામાં જ ભાવના આવે છે બધા જીવોને પમાડવાની. વેન્સીને એવું જોયું છે, ભૂલી ગયા સ્ત્રી પર્યાય છે, સ્ત્રી પર્યાયમાં કેવું જ્ઞાન ન થાય, એને કેવું જ્ઞાન લેવું. એવું કૃપાળુ દેવ ને એવું હતું, આ ભાવમાં જ કેવળ જ્ઞાન લેવું છું, બીજો ભાવ શું કરવા. પુરુષાર્થનો જોર ને ઉછાળો એવો હતો કે આગમમાં લીખવું હોય તો મને કાંઈ તારી આગમ બાગમની વાત કાંઈ સંમત થતી નથી, જા મારો પુરુષાર્થ ના પાડે છે આગમને, ગ્રેત મિથ્યાત ન થાય. અંદરથી આત્મા જોર કરે છે, કાંઈ ન થાય, નુકસાન જરાય ન થાય. પણ એ બુદ્ધિમાં બુદ્ધિવાળા એને ચર્ચા કરવા બેસે તો એને કોઈ રીતે બેસે નહીં. એ ભાવનાને ને એ ભાવોને જે સમજે એને સમજાય કે આવું પણ હોઈ શકે છે ને થઈ શકે છે ને છતાં પણ નુકસાન થતું નથી, એ ભૂમિકામાં એ યોગ્ય છે ને યથાર્થ છે, એમ જ છે. એમાં પણ અજ્ઞાની પણ ભગવાનની ભક્તિ કરે તો એને ગ્રહિત મિથ્યાત નથી થતો. ભગવાનને ઓળખીને ભગવાનની ભક્તિ કરે, જ્ઞાનીની ભક્તિ કરે તો એને ગ્રહિત મિથ્યાત નથી થતો. એ બધી પલાખા જુદી જ જાતના છે. શું અજ્ઞાની ભક્તિ ન કરે ભગવાનને સ્વરૂપને ઓળખીને? બહુ ભક્તિ આચાર્યો એવી ભક્તિ કરી છે, અન્યમતીઓ જેવી ભક્તિ કરે, આપે અમને અનુકૂળતાઓ આપી, આપે અમારા રોગ મટાડ્યા, આપે અમને બધું કે જેવી અન્યમતીમાં જેમ ફળની વાંછાવાળી ભક્તિ હોય ને એવું લાગે આપણને કે દિગંબર આચાર્યોની ભક્તિ આવી છે કે હા એવા શબ્દો વાપરા, એવી વાક્ય રચના હોય, છતાં કાંઈ એને વાંછાનો દોષ ન લાગે. એ ભક્તિ પ્રશાંતતામાં આવીને ઘણું કહી દે, કાંઈ એમને વાંધો ન આવે. એટલે એના એ કોના જેવું છે કે એક માણસ બાય મોટર બાઇસિકલની જે રેસ હોય છે એ રેસની અંદર એટલો બધો સ્કિલ છે, એટલો બધો સ્કિલ છે કે એના વળાકો બધા એને જે વળવાના હોય છે એ ફૂલ સ્પીડમાં જ વળાક વળે, જરાય સ્પીડ કાપે નહીં. અને એટલી બધી મોટરસાયકલ નમાવે કે જાણે હમણાં જમીનને ટચ થઈ જશે ને પડી જશે. બીજો માણસ એટલી એથી ઓછી પણ મોટરસાયકલને વાળે તો પડી જાય, અનસ્કિલ્ડ હોય તો એથી ઓછી નમાવે તો પડી જાય, અને આ એથી વધારે નમાવે, ઘણી નમાવે, લગભગ પૂરી નમાવે તોય ન પડે. આ ન પડે એની આવડત છે, નમાવે છતાં ન પડે એની આવડત છે, એવું આમાં છે. કે વિરુદ્ધ બાજુ નમે તો પણ પડતો નથી એની આવડત છે. લૌકિક કળામાં પણ આટલી વિચક્ષણતા અથવા એક્સપર્ટાઇઝ જે થયા હોય છે, નિપુણ હોય છે, કુશળ હોય છે કે નથી હોતા? હોય છે. એવી આ એક જ્ઞાન કળા છે કે ઘણા નમતા દેખાય ભક્તિ આદિ ભાવમાં, પડતા નથી. તીર્થંકર એટલા બધા નહીં, મેં આખા જગતને હું પમાડી દઉં, પડતા નથી. બસ પડતા નથી એ જોવાનું છે, કેટલા નમે છે જોવાનું નથી, પડતા નથી જોવાનું છે. જોનાર ઓલા મોટરસાયકલ વાળાની વાહ વાહ ક્યારે કરશે, એ આટલો બધો નમીનો પીડ્યો નહીં, વાહ 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 ક્યાંથી થઈ ગયો, એની આવડત ઉપર બસ નથી પડતો એની વાહ વાહ, નિમો એને નહીં, નિમો છતાં પડ્યો નહીં એની વાહ વાહ છે, એવી વાત છે. એ રીતે સમજણ આવવી જોઈએ, ઘણી વાતો એવી આવશે, અનેક પ્રકાર છે એવા, તો ઘણા પ્રકારો છે, સમજણ ન હોય તો ભૂલ કરે. અહીં સુધી રાખે 350મો પ્રશ્ન ચાલેલી છે સ્વાધ્યાયનો. જીવને આધાર બુદ્ધિ, અનાદિથી વિપરીતપણે ચાલે છે, તેને શાશ્વત સ્વભાવ સમજાય અને ઓળખાય.